આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે શ્રોતા મિત્રો, 28 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ભારત અને અમેરિકાએ એક એવા કરાર પર સહી કરી છે જેનાથી પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ભારત અને અમેરિકાએ રણનીતિક સમજૂતી કરી છે જેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજ અને રેર અર્થ મેટલ્સને સંરક્ષિત કરવાનો અને એકબીજાને સહયોગ કરવાનો છે. આ એ જ દુર્લભ અર્થ કે ખનિજ પદાર્થ છે કે જેનો ઉપયોગ સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક કાર, સોલાર પેનલ, ડ્રોન, હાઈટેક સંરક્ષણ ઉપકરણો બનાવવામાં થાય છે. ચીન આ દુર્લભ ગણાતા પદાર્થોની નિકાસ પર દબદબો વધારી રહ્યું છે, જેની ચિંતા વચ્ચે આ કરારો થયા છે. ચીન રેર મિનરલના માઇનિંગનો 70% હિસ્સો ધરાવે છે. હવે ભારત અને અમેરિકા આ દિશામાં સંયુક્ત રીતે કામ કરશે. ચીને એક નિવેદન દ્વારા આવા કરારનો વિરોધ કરતા જણાવ્યું હતું કે કરાર એવા હોવા જોઈએ કે વૈશ્વિક શાંતિને અનુકૂળ આવે, માત્ર કોઈ એક દેશને ટાર્ગેટ કરતા સહયોગ કે સમજૂતીનો અમે વિરોધ કરીએ છીએ. ચીને ક્વાડ દેશોની બેઠકને પણ ચીનને લક્ષ્ય બનાવતી અને નકારાત્મક રીતે કાર્યરત કરતી ગણાવી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હજુ જારી જ હોય, અનિશ્ચિત ભાવિ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં સતત ભાવને કારણે ભારતીય એરલાઇન્સ કંપનીઓના સંચાલન પર નકારાત્મક અસર પડી છે. આ સ્થિતિમાં દેશની અગ્રણી વિમાન કંપનીઓ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ આગામી જૂનથી ઓગસ્ટ દરમિયાન વિવિધ ફ્લાઇટ્સમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન અને ઓગસ્ટ વચ્ચેના 3 મહિનાના સમયગાળા માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સ ઘટાડવાના અગાઉના નિર્ણય બાદ હવે કેટલાક ઘરેલુ રૂટ્સ પર પણ ફ્લાઇટ્સની સંખ્યા કામચલાઉ ધોરણે ઓછી કરવામાં આવી છે. એર ઇન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 22% સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે, જ્યારે ઇન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 5-7% અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં 17% સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી છે. એર ઇન્ડિયા કંપનીના જણાવ્યા અનુસાર ફ્યુઅલના ઊંચા ભાવોની સમગ્ર ઓપરેશન્સ પર પડી રહેલી સતત અસરને કારણે આ આર્થિક ફેરફાર કરવો પડ્યો છે. છેલ્લા આશરે 3 મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધુનો ઉછાળો આવ્યો છે. જોકે હાલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ થોડા ઘટીને બેરલ દીઠ $96 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આમ છતાં જીઓપોલિટિકલ તણાવ વધ્યા પહેલાંના સ્તર કરતાં આ કિંમતો હજી પણ વધારે છે, જેને કારણે એરલાઇન્સ કંપનીઓ માટે ફ્લાઇટ્સનું સંચાલન કરવું આર્થિક રીતે પડકારજનક બન્યું છે. બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના થતા રહી ગઈ. દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-173માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને બુધવારે સવારે પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. બોઈંગ એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે 230 જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટા અનુસાર આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ આશરે 3 કલાકથી વધુનો સમય હવામાં રહ્યું હતું. પ્લેન જ્યારે ચીનની એર સ્પેસમાં હતું ત્યારે તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલુમ પડ્યું હતું. પાઇલોટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આખી પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે 8 કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે બુધવારે સવારે દિલ્હીમાં તેનું સલામત ઉતરાણ કરવામાં આવ્યું હતું. એરલાઇન્સે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તમામ 230 મુસાફરોને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં સુધી એરપોર્ટ પર હાજર ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને નાસ્તો પાણી, હોટલમાં રહેવાની વ્યવસ્થા અને તેમની પસંદગી મુજબ ટિકિટ ફરી જારી કરવા સુધીની તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને કાઢી મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી છે. બંગાળમાં રહેતા આવા બાંગ્લાદેશીઓની ધરપકડ થાય તે પહેલાં જ તેઓ સરહદે પહોંચી ગયા છે. છેલ્લા બે દિવસથી બંગાળમાં બાંગ્લાદેશની સરહદ પાસે સેંકડો લોકો પોતાના દેશ બાંગ્લાદેશ પરત જવા સરહદે એકઠા થયા છે. જિલ્લા સ્તરે હોલ્ડિંગ સેન્ટરો ખોલવા અને ઘૂસણખોરો સામે કાર્યવાહીના નિર્ણય વચ્ચે ડરના પગલે હવે આવા લોકો પરત ભાગવા લાગ્યા છે. બંગાળની ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ગેરકાયદેસર નાગરિકોને પકડો, દસ્તાવેજોમાંથી દૂર કરો અને દેશ નિકાલ કરો જેવા ત્રણ આદેશ સરહદી જિલ્લાઓના અધિકારીઓને માટે જારી કર્યા છે, જેને પગલે હાલમાં સમગ્ર બંગાળમાં પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ સરહદે અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાથમાં બેગ, સુટકેસ, રસોઈનો સામાન, વાસણો વગેરે સાથે અનેક લોકો બાંગ્લાદેશ સરહદ પાસે હકીમપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના ચેકપોઇન્ટ પાસે મોટી સંખ્યામાં એકઠા થયા છે. આ તમામ લોકો સરહદ પાર કરીને બાંગ્લાદેશ જવા માગે છે. કેટલાક લોકોએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો સરકાર અમને રહેવા દેવાની છૂટ ના આપતી હોય તો પછી પરત જવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. જે પણ લોકો બાંગ્લાદેશ સરહદ પાસે એકઠા થયા છે તેઓ નજીકના વિસ્તારો જેમ કે દુમદુમ, ન્યૂટાઉન અને દાનકુની વગેરે વિસ્તારોમાં મજૂરી કામ કરતા હતા અને વર્ષોથી જ પશ્ચિમ બંગાળમાં જ સ્થાયી થયા હતા. કેટલાક લોકો સ્થાનિકોના ઘરોમાં પણ કામ કરી આપતા હતા. આ પહેલાં પશ્ચિમ બંગાળમાં મતદારોના ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પણ બાંગ્લાદેશ સરહદ પાસે ચેકપોસ્ટ પર અનેક લોકો એકઠા થયા હતા અને સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત જવાની માંગ તેઓએ કરી હતી. મોટાભાગના લોકો બાંગ્લાદેશના સતખીરા ખુલના જિલ્લાના રહેવાસીઓ છે. મતદાર યાદીના વિશેષ અને ગહન પુનઃનિરીક્ષણ કાર્ય, જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સર તરીકે પણ ઓળખાય છે, તેને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકારના ચૂંટણી પંચ પાસે SIR પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. મતદાર યાદીનું વિશેષ ગહન પુનઃનિરીક્ષણ બંધારણીય અને માન્ય છે. ચૂંટણી પંચ પાસે મતદાર યાદી નિષ્પક્ષ અને શુદ્ધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે આ પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ચૂંટણી પંચના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ બાબતે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ વિશેષ સંજોગોનું નિર્માણ થાય ત્યારે સામાન્ય પ્રક્રિયાથી હટીને કોઈ અલગ કે વિશેષ પ્રક્રિયા અપનાવવી તે બંધારણ અથવા પ્રચલિત કાયદાની વિરુદ્ધ નથી. આથી ચૂંટણી પંચ પાસે SIR લાગુ કરવાની અને આ વિશેષ અભિયાન ચલાવવાની પૂરી સત્તા છે. જોકે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી કે મતદાન યાદીમાંથી ધારો કે નામ નીકળી જાય તેનો અર્થ એવો નથી કે તે વ્યક્તિ ભારતની નાગરિક મટી જાય છે. અને છેલ્લે હવામાન સમાચાર. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ સરેરાશ 42-44 ડિગ્રી તાપમાન રહેતું હોય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાં પણ રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જારી છે. નાગપુરમાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવવામાં આવ્યું છે. નાગપુરમાં છેલ્લા 3 દિવસમાં ગરમીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે, જેમાં રેલવે સ્ટેશન પર મૃત્યુ પામેલા 5 લોકોનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય ત્યારે હીટવેવ ગણવામાં આવે છે. 47 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય ત્યારે સિવિયર હીટવેવ ગણવામાં આવે છે. રાજસ્થાનમાં પીલાની 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું પોતાના અગાઉના નિર્ધારિત સમયે 26 મેના રોજ પહોંચ્યું નથી. જોકે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબસાગર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે આ વિસ્તારોમાં આગામી અઠવાડિયામાં વરસાદનો પ્રારંભ થાય. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.